श्रीगुरवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पितवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्याकदापि वसना चलखेलनोत्थ धन्याति धन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभा नो भुवो दिशेऽपि करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि
स्वागत छे बधा भक्तोनु प्रति बुधवार्य आ सत्संग कार्यक्रममां जे श्रीपाद रामानुजाचार्यनी कथाने आपणे श्रवण करी रह्या छीए ई रामानुजाचार्यनो आजे तिरोभाव दिवस छे। भगवान श्री कृष्णना भक्तो ज्यारे आ संसारमां आवे અને આ સંસારમાંથી જ્યારે વિદાય લે તો સામાન્ય વ્યક્તિઓના એ આ ક્રમને સામાન્ય વ્યક્તિઓનો જે ક્રમ છે એને જન્મ અને મૃત્યુના નામે ઓળખવામાં આવે છે। કોઈ વ્યક્તિ આ સંસારમાં આવે તો આપણે એને કહીએ કે એ વ્યક્તિનો જન્મ થયો છે, અને જ્યારે કોઈ વ્યક્તિ આ સંસારમાંથી બહાર નીકળી જાય, આ સંસારથી પરે થઈ જાય અથવા આ સંસારને છોડીને જાય ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે એમ કહેવાય, એ વ્યક્તિ મરી ગયો છે। પણ ઈ જ જન્મ અને મૃત્યુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર લગાવવામાં આવે અથવા ભગવાનના કોઈ અવતાર ઉપર લગાવવામાં આવે ત્યારે એ જન્મને પ્રાગટ્ય કહેવામાં આવે છે અને મૃત્યુ જે છે એને અપ્રાગટ્ય કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભગવાન ક્યારેય જન્મ નથી લેતા અને ભગવાન ક્યારેય મરતા નથી. માયાવાદીઓ આ પ્રશ્નને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરે છે કે ભગવાન જો જન્મ નથી લેતા તો પછી તમે લોકો એનો જન્માષ્ટમી ઉત્સવ શા માટે મનાવો છો? પણ સુખદેવ ગોસ્વામી જેવા ભાગવતના પરમ આચાર્યો જે છે એ કહે છે કે ભગવાન અજ હોવા છતાં, ભગવાન અજન્મા હોવા છતાં એ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અને જ્યારે એ ભૌતિક સંસારને છોડી અને પોતાના ધામમાં વ્યા જાય ત્યારે એને ભગવાનનું અપ્રાકટ્ય કહેવામાં આવે છે. પણ આ ભગવાનના પ્રકટ અને અપ્રકટનો ક્રમ જે લોકો નથી જાણતા એ વ્યક્તિ ભગવાનના જન્મને ક્યારેય નથી સમજી શકતા. એટલે ગીતામાં ભગવાન કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ યો મામ વેત્તિ તત્વતઃ. તત્વથી જે ભગવાનના જન્મ અને કર્મને જાણે એ વ્યક્તિ આ સંસારમાં જન્મ અને મૃત્યુથી પરે થઈ જાય, જન્મ મૃત્યુથી બહાર નીકળી જાય. એમ ભગવાનના ભક્તો જ્યારે આ સંસારમાં જન્મ લે ત્યારે એને આવિર્ભાવ કહેવામાં આવે અને એ જ ભગવાનના ભક્તો જ્યારે આ સંસારમાંથી વિદાય લે ત્યારે એને તિરોભાવ કહેવામાં આવે. તો આજનો જે દિવસ છે એ રામાનુજાચાર્યનો તિરોભાવ દિવસ છે. અર્થાત આજના દિવસે રામાનુજાચાર્યએ શરીર છોડ્યું હતું, પણ આપણી કથા હજી એમના પ્રચારમાં ચાલી રહી છે. તિરોભાવ દિવસ તો હજી બહુ દૂર છે એમનો કથા અનુસાર, પણ જે દિવસે એમણે શરીર છોડ્યું આજના દિવસે અને એ જ દિવસમાં એ રામાનુજાચાર્યની કથા શ્રવણ કરવાનો આપણને જે લાભ મળ્યો છે વાસ્તવમાં આજ બહુ મોટું સૌભાગ્ય છે કે આચાર્યના તિરોભાવ અને આવિર્ભાવ દિવસે એમના જીવન વિશે, એમના જીવનમાંથી કંઈક શ્રવણ કરવા મળે છે. બહુ સમય પહેલા આપણે એક કથા જોઈ કે એકવાર રામાનુજાચાર્ય એમના શિષ્યોને કથા સંભળાવી રહ્યા હતા અને એ કથામાં જ્યારે શ્રી શૈલ ધામનું વર્ણન થયું તો એ શ્રી શૈલનું વર્ણન સાંભળી અને રામાનુજાચાર્યના મનમાં એ શ્રી શૈલના દર્શન કરવાની ઈચ્છા થઈ. રામાનુજાચાર્ય દર્શન કરવા ગયા અને એના બે ભક્તો રસ્તામાં એમને મળ્યા, એક યજ્ઞેશ અને એક વરદાચાર્ય. યજ્ઞેશ ધનવાન હોવાના કારણે એનું સ્વાગત ન કરી શક્યા અને એટલા માટે વરદાચાર્યના ઘરે રામાનુજાચાર્ય ગયા અને એમની પત્ની લક્ષ્મીદેવી દ્વારા એમનું બહુ સુંદર સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંથી આગળ વધી રામાનુજાચાર્ય જ્યારે વેંકટાચલ પર્વતમાં આવ્યા અને વેંકટેશ્વરના દર્શન કરવા માટે એના મનમાં વિચાર થયો કે પર્વત ઉપર ન જવું જોઈએ, કારણ કે પર્વત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે જેમ ગિરિરાજ ગોવર્ધન છે. તો રામાનુજાચાર્ય એ પર્વત ઉપર ન ચડ્યા, પણ આખરે ભક્તો અને પૂજારીઓની વિનંતીથી વેંકટેશ્વરના દર્શન કરવા માટે ગયા. વેંકટેશ્વરના દર્શન કરીને જ્યારે પાછા ફર્યા રસ્તામાં એમને એમનો ભાઈ ગોવિંદ મળ્યા. એ ગોવિંદને સાથે લઈ અને જ્યારે એ વેંકટાચલની તળેટીમાં આવ્યા શ્રી શૈલમાં અને એ સમયે યામનાચાર્યના એક શિષ્ય શૈલ પૂર્ણથી એક વર્ષ સુધી આ રામાનુજાચાર્યે રામાયણનું શ્રવણ કર્યું અને રામાયણના શ્રવણ કર્યા પછી શૈલ પૂર્ણે કીધું કે તમારે શું જોઈએ છે. એ સમયે રામાનુજાચાર્ય ગોવિંદને માગી લે છે અને ગોવિંદને લઈને પોતાની સાથે આવ્યા કાંચીપુરણ. કાંચીપુરમમાં આવી અને કાંચીપુરણે જ્યારે રામાનુજાચાર્યને કીધું કે તું ગોવિંદને તારી સાથે લાવ્યો છો, પણ એની બિલકુલ ઈચ્છા નથી. રામાનુજાચાર્ય ગોવિંદને પાછા મોકલે છે. ગોવિંદ પાછા પોતાના ગુરુ પાસે આવ્યા, પણ ગુરુ પાસે આવીને જોયું કે ગુરુએ તમારો સ્વીકાર નથી કર્યો. ત્યારે શૈલપૂર્ણનો આદેશ લઈ પાછા રામાનુજાચાર્ય પાસે, અને બે ગુરુ શિષ્ય આગળ વધતા પ્રજ્ઞેશ યજ્ઞેશના ઘરે આવ્યા. યજ્ઞેશના ઘરે ભવ્ય સ્વાગત, અને ભવ્ય સ્વાગત અને શ્રીરંગમમાં પરત ફરે. પણ એ દરમિયાન ગોવિંદનું જીવન ચરિત્ર આપણે જોયું. કારણ કે વિચિત્ર વિચિત્ર ઘટનાઓથી એ શાસ્ત્રના સિદ્ધાંત પ્રગટ કરતા હતા. પણ સાંભળ્યું, સાપના મોઢામાં હાથ નાખે, ગુરુની પથારી ઉપર સુઈ જાય. એક વૈશ્યના ઘરની બહાર સવારમાં 4 વાગ્યામાં જયારે લોકો મંગળા આરતી કરે છે, તો અદભુત ઘટનાઓ એના જીવનમાં થઈ. અને એ પ્રત્યેક ઘટનાઓથી એણે શાસ્ત્રના સિદ્ધાંત સારને પ્રગટ કર્યો. અને આવી રીતે જ્યારે શ્રીરંગમમાં આવ્યા તો રામાનુજાચાર્ય એમની માતા દીપ્તિમતીના કહેવાથી એમને ગૃહસ્થ બનવા માટે કીધું. હાલાકી ગોવિંદના વિવાહ થઈ ચૂક્યા હતા, છતાં ગોવિંદનું મન સંસારમાં લાગ્યું નહીં. એ ગોવિંદ રામાનુજાચાર્ય પાસે પાછા આવ્યા, અને એ સમયે રામાનુજાચાર્ય એમને સંન્યાસ આપ્યો, અને સંન્યાસ આપી અને એમનું નામ આપ્યું હતું એમ પેરુમનન, એમ્બાર તમિલ ભાષાનું નામ છે. તો એ એમ પેરુમનન નામ આપ્યું, અને ત્યાર પછી હવે ભવિષ્યમાં આગળ એ જગન્નાથપુરીની અંદર આ ગોવિંદના નામ ઉપરથી એક મઠની સ્થાપના કરશે, જેનું નામ આપશે એમ્બાર મઠ. તો આવી બધી ઘટનાઓ રામાનુજાચાર્યના જીવનમાં ચાલતી રહી. સમય ધીરે ધીરે વીતતો ગયો, અને સમયની સાથે સાથે રામાનુજાચાર્ય એક દિવસ એક શાંત જગ્યામાં બેઠા હતા. ઘણા બધા શિષ્યો એમની સાથે હતા. એ સમયે રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો કે અનેક કાર્યો કરતા કરતા આચાર્યના પદ સુધી આવતા આવતા ઘણો સમય જીવનનો વ્યતીત થઈ ગયો, પણ મારા જીવનનું એક બહુ મહત્વનું કાર્ય બાકી રહી ગયું છે. શું કાર્ય હતું? કથા આપણે પહેલા જોઈ કે રામાનુજાચાર્ય જ્યારે પ્રથમ વખત યામુનાચાર્યને મળવા માટે શ્રીરંગમમાં આવતા હતા, હાલાકી એમને મળી ન શક્યા, પણ શ્રીરંગમમાં રામાનુજાચાર્ય પહોંચ્યા તો એ સમયે એમના ગુરુ જે યામુનાચાર્ય છે એમનું શરીર છૂટી ગયું હતું, અને દર્શન કરવા માટે એ શરીરને શ્રીરંગમમાં મૂકવામાં આવ્યું. પણ આશ્ચર્યની વાત એ હતી કે યામુનાચાર્યની 3 આંગળી બંધ હતી, અને એ 3 આંગળી ત્યારે ખુલી જ્યારે રામાનુજાચાર્યે 3 પ્રતિજ્ઞા કરેલી. યાદ છે 3 પ્રતિજ્ઞા શું હતી? કોઈ નહી, બહુ પહેલા કથા વહી ગઈ એટલે કદાચ નહીં યાદ હોય. ધ્યાનથી જે લોકો કથા સાંભળે છે એને યાદ હશે. એ કઈ હાથ ઊંચો નથી થયો. તો 3 ઈચ્છા હતી યામુનાચાર્યની, જે ઈચ્છાઓને પૂર્ણ કરવાનું વચન રામાનુજાચાર્ય લીધું હતું. પ્રથમ ઈચ્છા શું હતી? પ્રથમ ઈચ્છા હતી કે વેદાંત સૂત્ર ઉપર રામાનુજાચાર્ય એવા ભાષ્યની રચના કરશે જે ભાષ્ય માયાવાદનું ખંડન કરી અને વૈષ્ણવ મતની સ્થાપના કરશે. શ્રી ભાષ્યની રચના કરવાનું પ્રથમ વરદાન, પ્રથમ વચન. બીજું, સંપૂર્ણ ભારત વર્ષમાં આ વૈષ્ણવ મતનો પ્રચાર કરશે. અને ત્રીજું, કે પોતાના એક શિષ્યનું નામ પરાશર રાખશે, કારણ કે પરાશર ઋષિએ વિષ્ણુ પુરાણની રચના કરી હતી. આ 3 પ્રતિજ્ઞા લીધી ત્યારે યામુનાચાર્યની 3 આંગળી ખુલી ગઈ હતી. તો વચન તો લઈ લીધું હતું, પણ આજ સુધીમાં એ 3 જે વચન છે એ પૂરા નહોતા થયા, એ 3 વચન પૂર્ણ ન થઈ શક્યા. એટલે રામાનુજાચાર્ય નક્કી કર્યું કે હવે પ્રચાર ઘણો કર્યો, સંન્યાસ લીધો, મઠોની સ્થાપના કરી, હવે હું મારા ગુરુના આ 3 વચન જે છે એને પૂર્ણ કરીશ. અને સૌથી પહેલું વચન છે શ્રી ભાષ્યની રચના. તો મનમાં એક પ્રશ્ન થાય કે રામાનુજાચાર્યની પહેલા અનેક આચાર્યો થયા, અનેક ભક્તો થયા, અને બધા આચાર્યોએ બધા ભક્તોએ કાંઈ ને કાંઈ રચનાઓ કરી છે, તો પછી આ રામાનુજાચાર્યને વૈષ્ણવ ભાષ્ય શા માટે લખવું હતું? કારણ કે રામાનુજાચાર્ય શ્રી ભાષ્ય ન લખ્યું, એની પહેલા ઘણી ટીકાઓ અવેલેબલ હતી, ઘણી ટીકાઓ હયાત હતી. પણ કહે છે, જ્યાં સુધી કોઈ પણ સંપ્રદાયનું પોતાનું એક સ્વતંત્ર ભાષ્ય વેદાંત સૂત્ર ઉપર ન હોય ત્યાં સુધી એ સંપ્રદાયને પ્રમાણિત માનવામાં આવતો નથી. ઘણા લોકો પોતપોતાના સંપ્રદાયો વિશે અનેક મત ધરાવતા હોય, પણ વાસ્તવમાં સંપ્રદાયના વિષયમાં જો જાણકારી મેળવવી હોય તો સૌથી પહેલા એ જાણી લેવું જોઈએ કે એ સંપ્રદાયમાં કોઈ વેદાંત સૂત્ર ઉપર ભાષ્ય લખેલું છે કે નહીં. અને જો એમાં વેદાંત સૂત્ર ઉપર ભાષ્ય નથી લખ્યું તો સમજી લ્યો કે એ વૈષ્ણવ શાસ્ત્ર નથી, એ વૈષ્ણવ સંપ્રદાય નથી. અને જો કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે અમારો સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય છે તો વેદાંત સૂત્ર ઉપર એનું એક ભાષ્ય હોવું જરૂરી છે. સમજાય છે વાત? ભાષ્ય એટલે એક ટીકા, એક રચના, એક એવો ગ્રંથ જે વેદવ્યાસ મહારાજ દ્વારા લખવામાં આવ્યું છે, જે વેદાંત સૂત્ર, એ વેદાંત સૂત્રની એક ટીકાના રૂપમાં હોય. આનું નામ છે ભાષ્ય. તો એક સમયે લગભગ 1628માં આપણે જે પરંપરામાં અત્યારે પ્રચાર કરી રહ્યા છીએ એ જ પરંપરાના એક આચાર્ય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર, હાલાકી બહુ વૃદ્ધ થઈ ગયા હતા અને એના જીવનનો અંતિમ સમય ચાલી રહ્યો હતો, અને એ સમયે જયપુરની અંદર એક બહુ મોટી સભાનું આયોજન થયું. અને સભા શા માટે હતી? સભા એટલા માટે હતી કે આ ગૌડીય વૈષ્ણવો જે પ્રચાર કરી રહ્યા છે અને ગૌડીય વૈષ્ણવો જે ભક્તિ કરી રહ્યા છે એ સંપ્રદાય પ્રમાણિત વૈષ્ણવ નથી, આવું જયપુરના રાજાનું કહેવું હતું. અને ઘણા બધા વિદ્વાન બેઠા હતા અને આપણી આ ગૌડીય ધારા છે એ પ્રમાણિત નહોતી, કારણ કે આ પરંપરાનું મૂળ કોઈને ખબર નહોતું અને પરંપરાનું મૂળ લુપ્ત હતું અને બીજા કોઈ આચાર્યો હયાત નહોતા, કારણ કે ષડગો સ્વામી ત્યારે શરીર છોડી ચૂક્યા હતા. 1628ની આ ઘટના છે. ઈ પરંપરામાંથી એકમાત્ર વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ઈ સમયે હયાત હતા, અને ઈ તે એટલી વૃદ્ધ ઉંમર, એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે આ સભાની અંદર ઈ જઈ શકે એમ નહોતા. અને આ વૈષ્ણવ સંપ્રદાયને જો પ્રમાણિત કરવામાં ન આવે તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પછી એવા કોઈ વ્યક્તિ નહોતા કે જે આ સંપ્રદાયને પ્રમાણિકતાનું એક નિશાન, એક સૂચના આપી શકે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે આ સભામાં પોતાના બે શિષ્યોને મોકલ્યા, એક બલદેવ વિદ્યાભૂષણ અને એક કૃષ્ણદેવ. આ બે વ્યક્તિ જયપુરની સભામાં ગયા અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના આદેશ પ્રમાણે ત્યાં જઈ અને અનેક મત, અનેક સિદ્ધાંત સ્થાપિત કરી અને પંડિતોની સામે રાખ્યા. પણ એ પ્રત્યેક પંડિતોએ એક જ વાત કરી કે તમારું જ્ઞાન, તમારા સિદ્ધાંત બધું સત્ય છે, પણ તમારી પાસે કોઈ વૈષ્ણવ ભાષ્ય નથી તમારું, એટલે તમારો સંપ્રદાય પ્રમાણિત ગણવામાં નહીં આવે. એ જ સમયે ભગવાનની કૃપાથી અને ભગવાનના આદેશથી બલદેવ વિદ્યાભૂષણે એ વેદાંત સૂત્ર ઉપર એક ટીકા લખી, જે ટીકાને શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે રજૂ કરી છે. ધ્યાનથી જો તમે ઇસ્કોનની ગીતા વાંચી હોય તો પ્રથમ પેજ ઉપર લખ્યું છે, બલદેવ વિદ્યાભૂષણ દ્વારા રચિત શ્રી ગીતોપનિષદ. આવું ટાઇટલ માર્યું છે પ્રભુપાદજીની ભગવદ્ ગીતામાં. ઈશા માટે લાગ્યું છે? કારણ કે બલદેવ વિદ્યાભૂષણે જે ટીકા દ્વારા આ વૈષ્ણવ સંપ્રદાયને પ્રમાણિત કર્યો એ જ ટીકાનો અનુવાદ પ્રભુપાદજીએ કર્યું છે, એટલે એ ભગવદ્ ગીતા એના મૂળ રૂપે છે. એનું નામ છે ગીતોપનિષદ અને બલદેવ વિદ્યાભૂષણ દ્વારા રચિત, આવું ટાઇટલ એમાં લગાવેલું છે. અને એ જ બલદેવ વિદ્યાભૂષણ દ્વારા આ સંપ્રદાયને પ્રમાણિકતાનું અનુમોદન પ્રાપ્ત થયું. તો રામાનુજાચાર્યને શ્રી ભાષ્ય એટલે રચવું હતું કારણ કે શ્રી સંપ્રદાયને પ્રમાણિત કરવાનો હતો. તો હવે શ્રી ભાષ્યની રચના કરવા માટે જેમ પ્રભુપાદજીએ બલદેવ વિદ્યાભૂષણની ટીકાનો આધાર લીધો, એમ આ શ્રી ભાષ્યની રચના કરવા એક બોધાયન વૃત્તિની જરૂર હતી. બોધાયન વૃત્તિ એક વૈષ્ણવોનો સિદ્ધાંતનો સંગ્રહ કરેલો બહુ સુંદર ગ્રંથ છે, અને એ બોધાયન વૃત્તિ જો ન પ્રાપ્ત થાય તો રામાનુજાચાર્ય શ્રી ભાષ્યની રચના ન કરી શકે. રામાનુજાચાર્યએ નક્કી કર્યું આ બોધાયન વૃત્તિ ક્યાંથી મળે. તો એ સમયે ખબર પડી કે બોધાયન વૃત્તિ ખાલી ભારતમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ હતી, અને એ તે કાશ્મીરની અંદર. કાશ્મીરમાં એક શારદા વિદ્યાપીઠ છે, અત્યારે આ શારદા વિદ્યાપીઠ ત્યાં હયાત છે. તો એ શારદા વિદ્યાપીઠમાં આ બોધાયન વૃત્તિની એક આવૃત્તિ હતી, ખાલી એક પુસ્તક. બાકી આખા ભારત વર્ષમાં પુસ્તક કોઈની પાસે નહોતું. તો રામાનુજાચાર્ય અને કુરેશ, જે એમના પ્રથમ શિષ્ય છે, ઓળખો છો ને કુરેશને, કે ભૂલાઈ ગયા છે? રામાનુજાચાર્ય સંન્યાસ લીધા પછી એમના પ્રથમ શિષ્ય બે હતા, એમાં એકનું નામ કુરેશ, બીજા કોણ હતા? હા, દાશરથી, યાદ છે. તો એ કુરેશ જે છે, એ કુરેશને રામાનુજાચાર્ય બોલાવવાને કીધું, કુરેશ આપણે બોધાયન વૃત્તિ લેવા જવાનું છે. કુરેશ કે કાંઈ વાંધો નહીં, હવે આજની જેમ ટ્રેન કે પ્લેનની વ્યવસ્થા નહોતી કે કન્યાકુમારીથી બહેન કાશ્મીરમાં ઉતરે, ચાલતા ઠેટ દક્ષિણ ભારત શ્રીરંગમથી ચાલતા ઉત્તરની અંદર કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં જવાનું હતું. પણ શ્રી ભાષ્ય લખવાની એટલી લાલસા, એટલી ઉત્કંઠા, અને બોધાયન વૃત્તિ પ્રાપ્ત કરવાની પ્રબળ લાલસાના કારણે એ રામાનુજાચાર્ય અને કુરેશ શ્રીરંગમથી ચાલવાનું ચાલુ કર્યું. અનેક મહિના વયા ગયા ચાલતા ચાલતા, અને એક દિવસ એ લોકો આ કાશ્મીરમાં આ શારદા વિદ્યાપીઠમાં પહોંચી ગયા. પણ આ શારદા વિદ્યાપીઠમાં તકલીફ એક એ હતી કે અહીંયા રહેવાવાળા જેટલા પંડિતો હતા એ પહેલા તો વૈષ્ણવ હતા, પણ પછી શંકરાચાર્યના પ્રભાવના કારણે આ લોકો બધા માયાવાદી થઈ ગયા હતા. એટલે શારદા વિદ્યાપીઠમાં જેટલા વૈષ્ણવ ગ્રંથો હતા એ બધા ગ્રંથોને આ લોકોએ છુપાડી દીધા હતા, અને જેટલું માયાવાદનું શાસ્ત્ર હતું એટલું બહાર લાઇબ્રેરીમાં સજાવીને મૂકી દીધું. રામાનુજાચાર્ય જ્યારે શારદા વિદ્યાપીઠમાં આવ્યા, હવે ડાયરેક્ટ તો એને કહેવાય નહીં મને બોધાયન વૃત્તિ આપો, અને આ લોકો આપે નહીં. તો રામાનુજાચાર્યને આવેલા જોયા, અને રામાનુજાચાર્યનો પ્રભાવ જ્યારે જોયો તો એ પંડિતોના મનમાં થયું કે આ કોઈ સામાન્ય સાધુ નથી, આને પ્રવચન કરવા દેવું જોઈએ. તો રામાનુજાચાર્યને પ્રવચન કરવા માટે કીધું. રામાનુજાચાર્ય એવું સુંદર પ્રવચન કર્યું કે બધા પંડિતો આકર્ષિત થઈ ગયા એનાથી, અને બધા પંડિતો આકર્ષિત થઈ ગયા પછી કીધું કે તમે તો બહુ મોટા વિદ્વાન છો, બોલો અમે તમારી શું સેવા કરીએ. સેવાનું નામ આપ્યું તો રામાનુજાચાર્ય એને ખબર હતી આપણે અહીં શું કામ આવ્યા છે. રામાનુજાચાર્ય કીધું કે મેં એવું સાંભળ્યું છે કે તમારા ગ્રંથાલયમાં બોધાયન વૃત્તિની એક આવૃત્તિ છે, બસ ઈ મારે જોઈ છે. આ વાત સાંભળી તો પંડિતોએ કીધું કે હા, ઘણા સમયથી અમારા ગ્રંથાલયમાં બોધાયન વૃત્તિ એક હતી, પણ હવે છે કે નહીં એ ખબર નથી. શું કામ? કારણ કે એટલે કોઈ મનમાં વિચાર કર્યો કે આ રામાનુજ જે છે એ વૈષ્ણવ છે, આપણે માયાવાદી છીએ, જો બોધાયન વૃત્તિ એના હાથમાં આવી જશે તો એ સંપૂર્ણ ભારત વર્ષની અંદર વૈષ્ણવ મતનો પ્રચાર કરી દેશે, અને આપણા માયાવાદનો કોઈ ભાવે નહીં પૂછે, અને માયાવાદ નષ્ટ થઈ જશે, માયાવાદ સમાપ્ત કરી નાખશે. એટલે આ લોકોએ મનમાં વિચાર કર્યો બોધાયન વૃત્તિ આપણે આને આપવાની નથી, છુપાડી દીધી ગ્રંથાલયમાં. અને એના જે મેઇન આચાર્ય હતા રામાનુજાચાર્ય, એમને મળ્યા. એમને મળીને કીધું કે મારે બોધાયન વૃત્તિ જોઈએ છે. તો એણે કીધું કે અમારા ગ્રંથાલયમાં જે બોધાયન વૃત્તિ હતી એને બધા કીડા ખાઈ ગયા છે, ઉદય લાગી ગઈ છે, એટલે એ પુસ્તક હવે નષ્ટ થઈ ગયું છે. આ વાત સાંભળી તો રામાનુજાચાર્યના મનમાં અપાર દુઃખ થયું કે જે ગ્રંથ માટે હું છેક દક્ષિણમાંથી ઉત્તર ભારતમાં ચાલતા ચાલતા આવ્યો અને એ ગ્રંથ મને મળશે એવી આશા અહીંયા આવ્યો અને અહીંયા તો એ ગ્રંથ છે નહીં, નષ્ટ થઈ ગયો છે. હવે હું શ્રીભાષ્યની રચના કેવી રીતે કરીશ? રામાનુજાચાર્ય તો બહુ દુઃખી થયા અને રાત્રિનો સમય હતો, વિચાર કર્યો કે સવાર પડે અહીંયાથી આપણે પાછા નીકળી જઈશું. રાત્રે રામાનુજાચાર્યને ઊંઘ ન આવી, બહુ દુઃખી. ગમે એ થઈ જાય પણ બોધાયન વૃત્તિની પ્રાપ્તિ કરવી છે. એ જ સમયે આચાર્યો લખે છે ભક્તો કે સરસ્વતી દેવી સાક્ષાત એમની સામે પ્રગટ થયા અને સરસ્વતીજીએ પ્રગટ થઈ અને બોધાયન વૃત્તિ લઈ અને રામાનુજાચાર્યના હાથમાં આપી દીધી. રામાનુજ આલે બોધાયન વૃત્તિ અને અહીંયાથી અત્યારે ને અત્યારે નીકળી જાઓ, કારણ કે આ લોકોને જો ખબર પડશે કે આ પુસ્તક મેં તમને આપી દીધું છે તો આ લોકો તમને અહીંયા રહેવા નહીં દે. તો રામાનુજાચાર્ય અને એમનો શિષ્ય કુરેશ આ બોધાયન વૃત્તિને લઈ અને ચાલતા થઈ ગયા. ચાલતા ચાલતા લગભગ એક મહિનાનો સમય વીતી ગયો. એક મહિનાનો સમય વીત્યો પછી એક દિવસ જે આ ગ્રંથના બધા મેન જે પંડિતો હતા એ લોકોએ વિચાર કર્યો કે રામાનુજાચાર્યને આપણને કીધા વગર વયા ગયા છે, ઘણા સમયથી એનો કાંઈ પત્તો નથી, કમસે કમ આપણો ગ્રંથ ક્યાં બોધાયન વૃત્તિ બરાબર છે કે નહીં જોઈ લઈએ. અને તપાસ કરવા ગયા તો પુસ્તક નહોતું. તાલુકોના મનમાં શંકા થઈ કે આ ગ્રંથની જરૂર રામાનુજની હતી, નિશ્ચિત એણે આપણા ગ્રંથાલયમાંથી ચોરી કરી અને આ ગ્રંથ લઈને ભાગી ગયા છે. એટલે ઘણા બધા માણસો લગાવી દીધા એની પાછળ કે હજી એ લોકો બહુ દૂર નહીં ગયા હોય, કારણ કે એક મહિનો થયો તો એક મહિનામાં કેટલું ચાલી શકે વ્યક્તિ. ઘણા બધા લોકોને રામાનુજાચાર્યની પાછળ લગાવ્યા અને રામાનુજાચાર્યને ખબર નહીં કે અહીંયાથી આ લોકો મારી પાછળ આવી રહ્યા છે. તો શારદા વિદ્યાપીઠના એ માણસોને આવતા જોયા અને રામાનુજાચાર્યને પકડી લીધા. રામાનુજાચાર્ય એક શબ્દ એની સામે ન બોલ્યા, કાંઈ નહીં. પેલા લોકો આવ્યા, રામાનુજાચાર્યને પકડ્યા અને કીધું તમારી પાસે બોધાયન વૃત્તિ છે? તો એ કે હા, આપી દો. રામાનુજાચાર્ય એક શબ્દ બોલ્યા વગર બોધાયન વૃત્તિ એમના હાથમાં આપી દીધી. અને આ લોકો તે રામાનુજાચાર્યને કાંઈ પણ કીધા વગર શારદા વિદ્યાપીઠમાં પાછા આવી ગયા. રામાનુજાચાર્ય મનમાં વિચાર કરે કે એક તો પેલા આ લોકોએ આ ગ્રંથ આપ્યો નહીં, માંડ કરી અને સરસ્વતીજીની કૃપાથી આ ગ્રંથની પ્રાપ્તિ થઈ, એમાંય પાછો આ ગ્રંથ વયો ગયો, હવે શ્રી ભાષ્યની રચના કેમ કરીશ? પાછા રામાનુજાચાર્ય દુઃખી થયા. પણ એ સમયે એમનો જે શિષ્ય છે કુરેશ, એ કુરેશ એમને કીધું, ગુરુદેવ તમે આટલા બધા દુઃખી ન થાવ, આટલા બધા ચિંતિત ન થાવ, કારણ બોધાયન વૃત્તિ ભલે વહી ગઈ, મેં એ બોધાયન વૃત્તિને મારા મનમાં લઈ લીધી છે. કેમ? કારણ કે કુરેશનું જ્યારે પહેલા વર્ણન આવ્યું ત્યારે આવ્યું હતું કે આ કુરેશની જે બુદ્ધિ પ્રતિભા છે ને એ બહુ તેજ હતી. આજે આપણને કોઈ પૂછે કે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ, તો આપણે કહેવી સ્વામી વિવેકાનંદ. કેમ? એકવાર વાંચે ને બધું યાદ રહી જાય. ભક્તો પહેલાના સમયમાં બધા લોકો સ્વામી વિવેકાનંદ જ હતા, બધા, કારણ કે શાસ્ત્ર લિખિત ભાષામાં નહોતું, શાસ્ત્ર વાણીમાં હતું. ગુરુ બોલે, શિષ્ય સાંભળે અને એઝ ઇટ ઇઝ આખું શાસ્ત્ર, આખું વૈદિક સાહિત્ય એ શિષ્યને યાદ રહી જાય એમનામ. એ તો કળિયુગની અંદર આવ્યા અને કળિયુગમાં લોકોની બુદ્ધિ ડલ થઈ ગઈ એટલે પછી આ બધાને ચોપડા લખવા પડ્યા. કારણ કે અત્યારે એક કલાકનું પ્રવચન અહીં કર્યું હોય એમાંથી ખાલી એકાદ બે મિનિટનું યાદ રહે માંડ. એમાં એને કીધું કે તમારે 18,000 શ્લોકનું ભાગવત યાદ રાખવાનું છે, 85,000 શ્લોકનું સ્કંદ પુરાણ યાદ રાખવાનું છે. એ લોકો રાખી ન કે, કારણ કે પહેલાના લોકો એને મનમાં રાખતા હતા, પણ કળિયુગના પ્રભાવના કારણે સ્મૃતિ શક્તિ જે નષ્ટ થઈ ગઈ એટલે આ બધા શાસ્ત્રોને લખવા પડ્યા, લિપિબદ્ધ કરવા પડ્યા. તો કુરેશ જે છે એનામાં અદભુત બુદ્ધિ પ્રતિભા હતી. કુરેશે કીધું, ગુરુદેવ તમે રોજ રાતે જ્યારે સુઈ જતા હતા એ સમયે હું રોજ રાતે બેઠો બેઠો આ બોધાની વૃત્તિ વાંચતો હતો. અને એટલે એનો એક એક શ્લોક, એકે એક મંત્ર અને એકે એક અક્ષર મને યાદ છે. એ લોકો ભલે લઈ ગયા, હું તમને હમણાં બીજી લખી દઉં. અને કુરેશે લખવાનું ચાલુ કર્યું, એ જ સ્થાનમાં જ્યાં રોકાણા છે ત્યાં લખતા ગયા લખતા ગયા. અને બે મહિનામાં આ ગ્રંથ લખી અને રામાનુજાચાર્યના હાથમાં આપી દીધો. એ બોધાયન વૃત્તિને લઈ કુરેશ અને રામાનુજાચાર્ય પાછા શ્રીરંગમમાં આવ્યા. અને શ્રીરંગમમાં આવી અને બધા શિષ્યોને એ બોધાયન વૃત્તિ બતાવી કે કુરેશના સહયોગથી કેવી રીતે આ ગ્રંથની મને પ્રાપ્તિ થઈ. બધા લોકોની સામે વર્ણન કર્યું, બધા શિષ્યોને બતાવ્યું કે આવી આવી ઘટનાઓ બની અને પછી મને આ બોધાયન વૃત્તિની પ્રાપ્તિ થઈ. અને હવે હું બિલકુલ સરળતાથી આ શ્રી ભાષ્યની રચના કરી શકીશ. હવે મારે શ્રી ભાષ્યની રચના કરવા માટે બહુ તકલીફ નહીં પડે. સમય વીતતો ગયો, ધીમે ધીમે થોડા દિવસ પછી નક્કી થયું કે શ્રી ભાષ્ય લખવાની શરૂઆત કરવી છે. રામાનુજાચાર્ય બધા શિષ્યોને બોલાવ્યા અને કીધું કે તમે બધા અહીંયા બેસો, મારે આ ટીકા લખવી છે. પણ કેવી રીતે લખવી? તો કે સૌથી પહેલા તો હું આ ટીકા ઉપર વિચાર કરીશ અને સાથે મારો એક સેક્રેટરી હશે જે આ લખશે. તો લખવામાં સૌથી ઉત્તમ કામ કોનું છે? તો કે કુરેશનું. જે મહાભારતની રચના કરતી વખતે વેદ્યાસ મહારાજે ગણેશજીને બોલાવ્યા હતા મહાભારત લખવા માટે. અને શરત એવી કરી હતી વેદવ્યાસ મહારાજ કે હું આ મહાભારતના શ્લોકોને બોલતો જાઉં અને તમારે એ શ્લોકોને લખતા જવાના. અને ગણેશજીની શરત હતી કે તમે શ્લોક બોલો પણ એ શ્લોક બોલતા બોલતા તમારે અટકવાનું નહીં, જો તમે અટકી જશો તો હું લખવાનું બંધ કરી દઈશ. તો ગણેશજીની કૃપાથી વેદવ્યાસ મહારાજે જેવી રીતે ભાગવત મહાભારતની રચના કરી એવી રીતે રામાનુજાચાર્ય કુરેશને સાથે લીધા. અને કુરેશને સાથે લઈ અને કુરેશને એક શરત કરી કે હું જે બોલતો જાઉં એ તારે લખવાનું, પણ શરત શું છે? બધી વસ્તુને વિચાર કરીને લખવાનું. અને જ્યાં તને એમ લાગે કે આ કંઈક ખોટું છે, આમાં કંઈક ડાઉટ છે, તો તારે મને કહેવાનું. કુરેશ કે હું તમને કહી દઉં, વાંધો નથી, મને ક્યાંક મિસ્ટેક લાગે તો હું તમને કહીશ, પણ મારી એવી યોગ્યતા નથી કે હું તમને તમારી ભૂલ બતાવી શકું. અને સ્વાભાવિક છે, કોઈ પણ શિષ્ય પોતાના ગુરુની ભૂલ ક્યારેય ન બતાવી શકે. ગુરુને કહે કોઈ છે કે ગુરુ તમે આવા છો, તમે આમાં ભૂલ કરો છો? ક્યારેય નહીં. તો રામાનુજાચાર્ય કીધું, ઠીક છે, તું મને નહીં કહેતો શું ભૂલ છે, પણ એક કામ કરીએ કે તારે લખતા લખતા અટકી જવાનું. હું બોલતો હોય ત્યારે તારે લખવાનું નહીં, અને તું લખતા લખતા અટકી જાય એટલે હું સમજી જઈશ કે તારા મનમાં કંઈક શંકા છે, તને કંઈક તકલીફ છે. તો રામાનુજાચાર્ય અને કુરેશ વચ્ચે આ ડીલ ફાઇનલ થઈ ને બે નક્કી કર્યું કે હવે શ્રી ભાષ્યની શરૂઆત કરો. તો લખતા લખતા ઘણો સમય વીતી ગયો અને એક વખત આ રામાનુજાચાર્ય જીવના સ્વરૂપના વિષયમાં વર્ણન કરી રહ્યા હતા. ઘણા લોકો કહે છે આત્મા દેખાતો નથી એટલે આત્માને કોઈ સ્વરૂપ નથી હોતું. તો આ રામાનુજાચાર્ય વ્યાખ્યા કરી રહ્યા છે જીવના સ્વરૂપ વિશે. આત્માનું સ્વરૂપ કેવું છે? એ જીવના સ્વરૂપ વિશે લખતા લખતા રામાનુજાચાર્ય બોલતા હતા કે જીવ નિત્ય છે અને જ્ઞાતા છે. આ સૂત્ર જ્યારે રામાનુજાચાર્ય બોલ્યા તો એ સમયે કુરેશ લખતા લખતા અટકી ગયા. રામાનુજાચાર્યના મનમાં થોડીક આ વાત ખટકી કે હું જે બોલ્યો છું એ બિલકુલ સત્ય છે, જીવ નિત્ય છે અને જ્ઞાતા છે, આમાં આને શું તકલીફ થઈ છે, શું વાંધો છે કુરેશ નહીં લખવામાં? રામાનુજાચાર્ય બીજી વાર બોલ્યા પણ કુરેશે લખ્યું નહીં. તો રામાનુજાચાર્ય અમને થોડો ગુસ્સો આવી ગયો, ક્રોધિત થઈ ગયા થોડા. એ કે મારી કરતા જો તું હારી વ્યાખ્યા જાણતો હોય તો એક કામ કર, તું તારી હાથે ટીકા લખવા માંડી, મારે નથી લખાવી તારી પાસે. ક્યારેક આપણે ક્રોધિત થઈ જાય તો કે આપણે કહેતા હોય નથી કરવું કામ, મારે છોડી દેવું છે, મારે આ કરી નાખું તે. તો રામાનુજાચાર્યએ કીધું કે તને જો મારી કરતા વધારે સારું આવડતું હોય તો તું લખવા માંડ. તો એ કુરેશ કાંઈ ન બોલ્યા. તો રામાનુજાચાર્યને વિચાર આવ્યો કે મેં બહુ ખોટું કામ કરી નાખ્યું, પોતાની જાત ઉપર વિચાર કર્યો કે મારે કુરેશને ન કહેવું જોઈએ, કારણ કે મેં જ એને કીધું હતું કે જો તને ખોટું લાગે તો તારે અટકી જવાનું. અને કુરેશ અહીંયા અટકી ગયા છે, મતલબ કાંઈક શંકા છે. શા માટે આ કુરેશ લખતા અટકી ગયા છે? ત્યારે રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો કે મેં કીધું એ વાત સત્ય છે, જીવ નિત્ય છે, જીવ જ્ઞાતા છે, પણ આ સૂત્ર જો હું ડાયરેક્ટ લખી નાખીશ તો લોકો સમજશે. શું સમજશે? કે જીવ સ્વતંત્ર છે, અર્થાત જીવ કોઈના નિયંત્રણમાં નથી. અને ઘણા લોકો સમજે છે કે મર્યા પછી કાંઈ નથી, જન્મ થયો છે તો એ એક આકસ્મિક ઘટનાઓના કારણે થઈ ગયું છે. જીવ ક્યારેય સ્વતંત્ર નથી. અને મેં જે નિરૂપણ કર્યું છે એમાં જીવની સ્વતંત્રતા દેખાઈ રહી છે, એટલે કુરેશા સૂત્ર નથી લખતા. ઘણા ભક્તોને નહીં સમજાતું હોય, હે ને, કારણ કે આપણે જાણતા જ નથી જીવના સ્વરૂપને. આપણને ખાલી કથા ખબર છે, તત્વ નથી ખબર. એટલે જ્યારે જ્યારે ફિલોસોફી આવે તો પ્રવચનમાં કંટાળો આવે. ઓલી કથા હાલતી તો મજા આવી હતી, એમણે કાશ્મીરમાં ગયા, પુસ્તક લાવ્યા, આમ થયું તેમ થયું, બસ વાર્તાઓમાં રસ છે. પણ તત્વને જાણવું એટલું જરૂરી છે. મેં પેલા એક શ્લોક કીધો, જન્મ કર્મ ચમે દિવ્યમ યો મામ વૈતિ તત્વતઃ. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન જ્યાં સુધી કોઈ તત્વથી મારા જન્મ અને કર્મને નહીં જાણે ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નહીં નીકળી શકે. પણ દુર્ભાગ્ય છે આપણું, તત્વ આવે એટલે આપણી બુદ્ધિ સ્થિર થઈ જાય. તત્વમાં શું છે? એક તો સમજાતો ન હોય, હે ને, અને એમાં ઉપરથી આવું હાઈ ફિલોસોફી, હે ને, જીવનું સ્વરૂપ જે જીવને આ સંસારમાં આજ સુધી કોઈ જોયો નથી, એ જીવ એ આત્માના વિષયમાં રામાનુજાચાર્ય લખાવી રહ્યા છે. તો રામાનુજાચાર્યએ કીધું, કુરેશ તારી વાત સત્ય છે, જીવ નિત્ય અને જ્ઞાતા છે, પણ જીવ ક્યારેય સ્વતંત્ર નથી. પ્રભુપાદજીએ ભાગવતમના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના તાત્પર્યમાં કીધું છે કે જીવ જે છે એને ભગવાન દ્વારા સૂક્ષ્મ સ્વતંત્રતા આપવામાં આવી છે. પ્રશ્ન થાય, એ સૂક્ષ્મ સ્વતંત્રતા શું છે? તો ભગવાન જ્યારે આ સંસારની અંદર કોઈ જીવને શરીર પ્રદાન કરે, જેમ આપણો જન્મ થયો આપણને શરીર મળ્યું, તો જીવને એ શરીર પ્રાપ્ત થયા પછી કર્મ કરવા માટે ભગવાને સ્વતંત્રતા આપી છે. કેવી સ્વતંત્રતા? તો શરીર લીધા પછી ભગવાન એ જીવના જીવનમાં કોઈ હસ્તક્ષેપ નથી કરતા, કાંઈ દખલગીરી ભગવાન નથી કરતા. તમે ચાહો તો ભણી ગણી ડોક્ટર બનો, તમે ચાહો તો સમાજની અંદર નેતા બનો, સમાજનું રક્ષણ કરો, અને તમે ચાહો તો આતંકવાદી બનો, એમાં ભગવાનની ઈચ્છા કાંઈ કામ નથી કરતી. ઘણા લોકો કહેવત બતાવે છે કે ભગવાનની મરજી વિના આ સંસારમાં એક પાંદડું નથી હલતું. વાત બિલકુલ સત્ય છે. તો પછી ઘણા લોકો એમ કે તો ભગવાન જ્યારે ચાહે ત્યારે ભક્તિ કરશું, હે, કારણ કે ભગવાનની ઈચ્છા હોય તો જ ભક્તિ થાય. આવો સિદ્ધાંત આ સંસારના લોકો આપણને સમજાવે કે ભગવાન જો ચાહે તો ભક્તિ કરશું, અમારો ટાઈમ આવે ત્યારે અમે કરશું. ભક્તિ, પાપ અને પુણ્ય આ ત્રણ કર્મો માટે ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે. એમાં ભગવાનની ઈચ્છા ન હોય ભક્તિ કરવામાં, ભક્તિ આપણે કરવી પડે. તો આ આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરે છે, શું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યા છે? વિચાર કરો, આ ભગવાન કરાવે છે? એ ભગવાન જે સંસારનું પોષણ કરવા વાળા છે, એ ભગવાન આ સંસારની અંદર બીજા જીવને મારવાનો પ્રયોજન શા માટે કરે? ન્યા લોકો બુદ્ધિ નથી લગાવતા તો એમ કે નહીં, આતંકવાદીઓ તો બહુ ખરાબ છે. જો ભગવાનની ઈચ્છાથી જ આ સંસારના જીવોને મારતા હોય તો પછી એને ખરાબ કેમ કહેવાય? છતાં આપણે એ આતંકવાદીઓને બહુ ગાળ્યું દેવી ઘરે બેઠા બેઠા. કારણ કે કર્મ કરવા માટે જીવને ભગવાને સ્વતંત્રતા આપી છે, બાકી બધું ભગવાનની મરજીથી થાય. એટલા માટે એ કહેવત સત્ય છે કે ભગવાનની મરજી વિના પાંદડું હલતું નથી. એ વાત 100% રાઈટ છે. પણ એટલી જ રાઈટ વાત એ છે કે ભગવાને જીવને થોડી સૂક્ષ્મ સ્વતંત્રતા આપી છે અને એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને જીવ પાપ કરે, પુણ્ય કરે અને ભક્તિ કરે. આ ત્રણ કર્મ પોતાની ઈચ્છાથી થાય, તમારી ઈચ્છાથી. તમે ચાહો તો પાપ કરી શકો, તમે ચાહો તો સારું કામ કરી શકો, અને તમે પોતે જો ચાહો તો જ તમે ભક્તિ કરી શકો. બાકી બીજા કોઈ વ્યક્તિ તમને ભક્તિ કરાવી ન શકે, એમાં તમારી પોતાની ઈચ્છા હોવી જોઈએ. એટલે રામાનુજાચાર્ય કહે છે કે જીવ સ્વતંત્ર નથી. કુરેશની વાત બિલકુલ સત્ય છે. પછી રામાનુજાચાર્ય લખાયું કે જીવ સનાતન વિષ્ણુ ઉપર નિર્ભર છે. જેટલા પણ આ સંસારની અંદર જીવાત્માઓ છે એ પ્રત્યેક જીવ ભગવાનની કૃપા ઉપર નિર્ધારિત છે. જો એ જીવ ઉપર ભગવાનની કૃપા ન હોય તો એ જીવ આ સંસારની અંદર જીવી જ ન શકે. તમે કહેશો કેવી રીતે? તો સૌથી પહેલા એ જીવને શરીર આપવામાં આવે માતાના ગર્ભની અંદર. માતાના ગર્ભમાં જ્યારે એને શરીર પ્રદાન થાય તો એ શરીર એટલું બધું પેક, એટલું બધું કન્જેસ્ટેડ અવસ્થામાં હોય કે ન્યા એ શરીરથી શ્વાસ લેવાય તે જીવ સક્ષમ ન હોય. છતાં એ માતાના ઉદરમાં શ્વાસની, ખાવા પીવાની બધી વ્યવસ્થા ભગવાન કરે છે. પછી એ માતાના ઉદરથી એ વ્યક્તિ એ શરીરને લઈ અને આ સંસારમાં આવે તો આવતાની સાથે એને શ્વાસ લેવાની જરૂર પડે. એ શ્વાસ લેવા માટે હવાનું નિર્માણ ભગવાને પહેલેથી કર્યું છે. એને ખાવા માટે અન્નની જરૂર પડે, ભગવાને પૃથ્વીમાંથી અનાજ બહાર આવવાની વ્યવસ્થા પહેલેથી કરી છે. એ વ્યક્તિને રહેવા માટે ઘર જોઈ, જે ઘરમાં એનો જન્મ થયો એ ઘર એનું થઈ જાય જન્મતાની સાથે. એ નાનો હોય, પોતાની જાતે કામ કરવા અસક્ષમ હોય, ભગવાને માતા પિતાની વ્યવસ્થા કરી છે. એ માતા અને પિતા એનું પાલન કરે ને મોટા કરે. જીવન જીવવા માટે સંપત્તિની જરૂર, માતા પિતા અને સગાઓ દ્વારા એને સંપત્તિ આપવામાં આવે. બહાર નીકળે, અંધારું છે આ સંસારની અંદર બધું, પ્રકાશની જરૂર, ભગવાને સૂર્યની વ્યવસ્થા કરી છે. પ્રત્યેક વસ્તુ જેનો ઉપયોગ આ સંસારમાં જીવ કરે છે એ બધી વસ્તુ ભગવાન દ્વારા આપવામાં આવી છે. સૂર્યને કોઈ જીવ ઉત્પન્ન ન કરી શકે. વૈજ્ઞાનિકો નાની એવી બેટરી બનાવી શકે પણ એ બેટરી કાયમ હાલે? માની લો કે કોઈ વ્યક્તિ વિચાર કરે કે અમારે ભગવાનના અંડરમાં નથી રહેવું, અમે અમારી જાતે નવો સૂર્ય બનાવશું, બને? બેટરી બનાવે પણ એ સેલ વગેરે હાલે નહીં, તો એ સેલ આવે છે ક્યાંથી? તમને ખબર છે સેલની અંદર એક કાર્બનનો સળિયો હોય, એ કાર્બન ક્યાંથી આવ્યો? ભગવાન આ પૃથ્વીમાં એ કાર્બનનું નિર્માણ કરે છે. ત્યારે વૈજ્ઞાનિકો અંજવાળું કરે છે બેટરીનું, અને એ તે સેલ વયો જાય બેટરી વહી જાય. સૂર્યમાં ક્યારેય પ્રકાશ વધતો ઓછો થયો? તો ભગવાનની ઉપર જીવ 100% નિર્ભર છે. એ પછી બિઝનેસ માટે હોય, પોતાના અસ્તિત્વ માટે હોય, જીવન સંઘર્ષ કોઈ પણ ક્રિયા હોય, જ્યાં સુધી સંઘર્ષની વાત છે તો એ પ્રત્યેક સંઘર્ષને ભગવાન પૂર્ણ કરે છે. એટલે જીવ 100% ભગવાનના નિયંત્રણમાં છે. જીવ ક્યારેય સ્વતંત્ર નથી, એ 100% વિષ્ણુ ઉપર નિર્ભર છે. અને બીજું કે જીવના સ્વામી ભગવાન વિષ્ણુ છે. ગીતામાં ભગવાન કહે છે મમે વાંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. એ સનાતન વિષ્ણુનો અંશ જે છે એ ભગવાન કહે છે એ જીવ એનું પાલન હું કરું છું. એમાં કીધું છે ને મમે વાંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. એ જીવ સનાતન વિષ્ણુનો અંશ છે. એટલે ભગવાન વિષ્ણુ જ નિત્ય હંમેશા એના સ્વામી છે. આ સંસારમાં વ્યક્તિ કોઈ બીજાને સ્વામી માનતો હોય, કોઈ પોતાના સગા સંબંધીઓને માનતા હોય, એ અમારું રક્ષણ કરે છે એટલે એ જ અમારા સ્વામી છે. પત્ની પોતાના પતિને માનતી હોય કે એ અમારું પાલન કરે છે એટલે એ જ અમારા સ્વામી છે. પુરુષો જે છે એ પોતાના શેઠ લોકો જે છે એને પોતાના સ્વામી માનતા હોય. બધા લોકો આ સંસારમાં કોઈને કોઈની ઉપર નિર્ભર છે, પણ એ પ્રત્યેક નિર્ભરનો આધાર ભગવાન વિષ્ણુ છે. આ વાત ચાહે કોઈ માને કે નહીં માને, પણ ભગવાનની સહાય લીધા વગર કોઈ જીવ આ સંસારમાં પોતાનું અસ્તિત્વ ન ટકાવી શકે. અને જે લોકો એમ કહેતા હોય કે અમે ભગવાનને નથી માનતા, અમારે ભક્તિ કરવાની જરૂર નથી, તો એને કહેવું જોઈએ કે હવા જે છે એ ભગવાને બનાવી છે, લેવાની બંધ કરી દો અને તમે તમારી પ્રાઇવેટ હવા ઉત્પન્ન કરો. ઓક્સિજનના બાટલા હોસ્પિટલ વાળા આપે 3,000 રૂપિયા લે એક બાટલાના, લ્યો તમારો પ્રાઇવેટ ઓક્સિજન અને કેટલા રૂપિયા ખર્ચ કરો છો આખા જીવનમાં. કોઈ જીવ જે ચાહે ભગવાનને માને કે ન માને, ભગવાનની મદદ અને ભગવાનની સહાય લીધા સિવાય આ સંસારમાં એ જીવી ન શકે. એટલે પ્રત્યેક જીવના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તો રામાનુજાચાર્ય કહે છે કે મારી વાત સત્ય છે, પણ એનાથી જીવ પોતાને સ્વતંત્ર માનવા લાગશે. એટલે જીવ ક્યારેય સ્વતંત્ર નથી, એ જીવ નિત્ય ભગવાનનો દાસ છે. કોઈ પૂછે આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા કેવો છે, તો એનો જવાબ ચૈતન્ય ચરિતામૃતમાં આપ્યો છે. જીવેર સ્વરૂપ હય કૃષ્ણેર નિત્ય દાસ. જીવનું નિત્ય સ્વરૂપ છે એ ભગવાનનો દાસ છે. જીવ ભગવાનની સેવા કરવા માટે જીવનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ એમ વિચાર કરતા હોય કે મારે કોઈની સેવા નથી કરવી, હું સ્વતંત્ર છું, પણ જીવ નિત્ય ભગવાનનો દાસ છે એ સ્વતંત્ર ક્યારેય નહીં રહી શકે. અને કોઈ પૂછે આ જીવને પ્રગટ શું કામ કર્યા, ભગવાનમાંથી આ જીવોનું પ્રાગટ્ય થયું છે, આ જીવ પ્રગટ શા માટે થયા, ભગવાનની સેવા કરવા માટે, આ એક જ કામ છે. અને જે જીવ ભગવાનની સેવા નથી કરતા એ બધા આ સંસારમાં જન્મ મૃત્યુના ચક્રમાં ભટકે છે. આપણને જે શરીર મળ્યા છે, જે દુઃખ આવે છે, એ બધાનું કારણ એક જ છે. શું કારણ છે? કે એ જીવ ભગવાનની સેવા નથી કરતો એટલે દુઃખી છે. જો એ જીવ ભગવાનની સેવા કરવા માંડે તો એ પોતાના મૂળ સ્વરૂપમાં આવે. કહે છે ને જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, એ જીવ ભગવાનનો નિત્ય દાસ છે. અને એ પોતાના મૂળ સ્વરૂપમાં જો આવવું હોય તો ભગવાનની સેવા કરવી પડશે. અને જો વ્યક્તિ સેવા નહીં કરે તો એ આ સંસારમાં દુઃખી રહેશે. કારણ કે ભગવાનની સેવા નહીં કરે એટલે બીજાની સેવા કરવાનો છે, અને બીજા લોકો દુઃખી છે તો દુઃખીની સેવા કરવાથી દુઃખ પ્રાપ્ત થાય અને સુખી વ્યક્તિની સેવા કરવાથી સુખ પ્રાપ્ત થાય. તો આ સંસારની અંદર પૂર્ણ સુખ જો કોઈની પાસે હોય એ માત્ર ભગવાન પાસે છે. એટલે ભગવાનની જો સેવા કરવામાં આવે તો જ વ્યક્તિ પૂર્ણ સુખી થઈ શકે, નહીતર આ સંસારની અંદર હંમેશા માટે દુઃખી રહેવાનું છે. રામાનુજાચાર્ય વિચાર કરીને કીધું, કુરેશ મેં મારો વિચાર બદલી નાખ્યો છે. જીવ વિષ્ણુ શેષત્વ છે, એ વિષ્ણુનો એક અંશ, શેષ માને જે બાકી રહી જાય, એ વિષ્ણુનો જ એક અંશ છે જીવ. અને જ્ઞાતત્વ છે, એનો અર્થ છે કે જીવ એ સનાતન વિષ્ણુ ઉપર નિર્ભર છે. અને જ્ઞાતત્વ, જીવનું નિર્માણ માત્ર ભગવાનની સેવા કરવા માટે થયું છે. એટલે જીવ જે છે એ પૂર્ણ ભગવાન ઉપર આશ્રિત છે. આ તત્વને કોઈ વ્યક્તિ સમજી લે એ વ્યક્તિ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી જાય. અને આને પ્રભુપાદજી આત્મ સાક્ષાત્કાર કહે છે. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં 48મા શ્લોકના તાત્પર્યમાં છેલ્લી લાઈનમાં પ્રભુપાદજી આ લખ્યું છે. ઘણા લોકો કહેતા હોય અમારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. આત્મ સાક્ષાત્કાર એટલે શું? આત્મ સાક્ષાત્કાર એટલે આત્માના સ્વરૂપને પૂર્ણ રીતે જાણવો, એને કહેવાય આત્મ સાક્ષાત્કાર. તો આત્માના સ્વરૂપને વ્યક્તિ ત્યારે જાણી શકે જ્યારે આ બધા સિદ્ધાંતો, વૈષ્ણવના મત, ભગવદ્ ગીતા અને ભાગવત દ્વારા એ જાણતા હોય. અને ખાલી જાણતા ન હોય આનો અનુભવ હોય અને અનુભવ કરી જીવનમાં એનું આચરણ આવી જાય ત્યારે પ્રભુપાદજી કહે છે એ વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર થયો છે એમ કહેવાય. જ્યારે એ આત્માના સ્વરૂપને જાણી લે અને જ્યારે જીવ ભગવાનના સ્વરૂપને જાણે ત્યારે એને ભગવત સાક્ષાત્કાર કહેવામાં આવે. અને આપણું અંતિમ લક્ષ્ય છે ભગવત સાક્ષાત્કાર કરવો, પણ આત્મ સાક્ષાત્કાર થયા સિવાય ભગવત સાક્ષાત્કાર ક્યારેય સંભવ નથી. કારણ કે આત્મ સાક્ષાત્કારનો અર્થ છે પોતાના સ્વરૂપને જાણવું. જો તમે પોતાના સ્વરૂપને જાણતા જ નથી તો તમે ભગવાનના સ્વરૂપને ક્યાંથી જાણવાના છો? ઘણા લોકો આવે મંદિરે દર્શન કરતા હોય આ તે બધું, તમે જે કાર્ય કરી રહ્યા છો ભગવાનને સમજવા માટે, ભગવાનને જાણવા માટે, પણ તમે પહેલા પોતાની જાતને જ નથી જાણતા તો ભગવાનને કેવી રીતે સમજવાના છે? એટલે પ્રભુપાદજીએ વારંવાર પોતાના તાત્પર્યમાં લખ્યું છે કે આપણે શરીર નથી આત્મા છીએ. વિદેશની અંદર એકવાર પ્રભુપાદજી પ્રવચન કરી રહ્યા હતા અને પ્રભુપાદજીએ કીધું કે વી આર નોટ બોડી, વી આર સોલ. આપણે બધા શરીર નથી, આપણે આત્માઓ છીએ. તો એક ભક્તએ પૂછ્યું, પ્રભુપાદજી તમે બધા પ્રવચનમાં એમ કહો છો કે તમે શરીર નથી આત્મા છો, શરીર નથી આત્મા છો, આવું અમે હજાર વાર સાંભળ્યું, હવે તમે કઈક નવું પ્રવચન કરો, કઈક કથા કરો, રસ આવે એવું કહો. કારણ કે આ સંસારમાં રસિક ભક્તો બહુ થઈ ગયા છે કળિયુગમાં, રસ પ્રાપ્ત કરવા વાળા, કઈક રસ આવે એવું કહો. પ્રભુપાદજીએ કીધું કે રસ આવે એવી વસ્તુ તો મારી પાસે ઘણી છે, અને એ વાતે તમારી સત્ય છે કે હું હજાર વખત પ્રવચનમાં કહી ચૂક્યો કે તમે શરીર નથી આત્મા છો, અને હજી એટલા માટે કહું છું કારણ કે હું તો હજાર વાર બોલ્યો તમે શરીર નથી આત્મા છો, પણ તમને યાદ નથી રહેતું કે હું આત્મા છું. પ્રવચનમાંથી બહાર નીકળો એટલે સીધા શરીર થઈ જાઓ છો. પ્રવચનમાં બેઠા હોય ત્યાં સુધી આત્મા હોય, અને અહીંથી બહાર નીકળ્યા પછી પછી શરીર થઈ જાય, દેહાત્મ બુદ્ધિમાં આવી જાય. એટલે પ્રભુપાદજી કે મારે આ વારંવાર રિપીટ કરવું પડે છે કે તમે શરીર નથી તમે આત્મા છો. આ બોલવામાં સાંભળવામાં બહુ સરળ લાગે, પણ આનું જીવનમાં આચરણ જ્યારે કરવાનું થાય એ બહુ અઘરું છે ભક્તો. આત્મા એટલે તમને કોઈ કહે તમે શરીર નથી આત્મા છો કેવી રીતે ખબર પડે? આત્મા એટલે શરીરના બધા ધર્મોને તોડી અને માત્ર આત્માની અંદર સ્થિત હોય. બીજા અધ્યાયમાં ભગવાનને અર્જુન પૂછે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, હે પ્રભુ જે લોકો સ્થિત પ્રજ્ઞ છે, આત્મામાં રમણ કરવા વાળા છે, એ કેવા હોય, એ કેવી રીતે બોલતા હોય, કેવી રીતે ચાલતા હોય, એના લક્ષણો શું છે? તો સ્થિત પ્રજ્ઞ, આત્મામાં સ્થિત વ્યક્તિ જે હોય, સૌથી પહેલા તો આ સંસારમાં એની ક્યાંય આસક્તિ ન હોય. કદાચ એને કરોડો રૂપિયા મળી જાય તો એ સુખી ન થાય, અને એની પાસેથી કરોડો રૂપિયા કદાચ વયા જાય તો એ દુખી ન થાય. કારણ કે એ માનતો હોય કે હું શરીર છું જ નહીં, હું આત્મા છું. એટલે આ સંસારનું કોઈ પણ દુઃખ એને વિચલિત ન કરી શકે. કદાચ એના સગા સંબંધીમાં કોઈ જીવતા રહે કે કોઈ મરી જાય, એને કોઈ દુઃખ ન થાય, જે આત્માની અંદર સ્થિત છે. ચૈતન્ય ચરિતામૃતનો એક અદ્ભુત પ્રસંગ છે. ચૈતન્ય મહાપ્રભુના એક પાર્ષદ શ્રીવાસ ઠાકુર, જેના ઘરે મહાપ્રભુ કીર્તન કરતા હતા અને રાત્રિ સંકીર્તન ચાલે, રોજ રાતે કીર્તન ચાલુ થાય, સવાર સુધી કીર્તન ચાલે. અને એક દિવસ એ કીર્તનમાં બન્યું એવું કે શ્રીવાસ ઠાકુર એમનો પુત્ર મરી ગયો. પુત્ર મરી ગયો તો હવે ઘરની અંદર એનું મૃત્યુ થઈ ગયું અને બહાર આંગણામાં કીર્તન ચાલતું હતું. શ્રીવાસ ઠાકુરને બોલાવ્યા, તમે આવો, આ પુત્રનું મૃત્યુ થઈ ગયું છે. તો શ્રીવાસ ઠાકુરને તો કાંઈ લાગ્યું નહીં કે પુત્ર મરી ગયો તો ભલે મરી ગયો, પણ કીર્તનમાં વિક્ષેપ ન આવવો જોઈએ. એટલે શ્રીવાસ ઠાકુરે ઘરમાં કીધું કે કોઈને રોવાનું નથી, જો કોઈ વ્યક્તિ તમે રડશો તો હું આ ઘરને છોડીને વયો જઈશ. પણ હવે બધાને ના પાડે, પણ ઈ પુત્રની જે માતા છે, શ્રીવાસ ઠાકુરની પત્ની જે છે, એનાથી ન રહેવાનું. અને ઈ રોવા માંડ્યા. તો શ્રીવાસ ઠાકુરે બહુ કડક શબ્દોમાં કીધું એને કે જો તું રોવાનું બંધ નહીં કર તો પુત્ર તો વયો ગયો છે, હું ગંગામાં જઈને ડૂબીને મરી જઈશ. ભલે પુત્ર વયો ગયો હોય, સંકીર્તનમાં વિક્ષેપ ન થવો જોઈએ. વિચાર કરો એ કીર્તનની કેટલી મહત્તા છે ભક્તો. પુત્ર વયો ગયો છતાં શ્રીવાસ ઠાકુરે સવાર સુધી કીર્તન કર્યું અને મનમાં કોઈ દુઃખ નહીં, કારણ આત્માના સ્તરમાં સ્થિત છે. એટલા માટે એવું નથી કે સમાજની અંદર વ્યવહાર ન કરવો જોઈએ આત્માના સ્તરમાં સ્થિત હોય એને. હાલાકી બહુ ઊંચી વાત છે ભક્તો, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જે પોતાના આત્મામાં સ્થિત હોય ને એને આ સંસારનું કોઈ પણ દુઃખ વિચલિત ન કરી શકે કે કોઈ પણ સુખ એને હર્ષિત ન કરી શકે. ગમે એવી પરિસ્થિતિમાં ઈ સમ હોય, સુખ દુઃખ ઠંડી ગરમી ગમે એવી સ્થિતિમાં તમે એને મૂકો, તમે એને રાજાના મહેલમાં મૂકી દો તો એ સુખી ન થાય, અને તમે એને ઝૂંપડામાં મૂકી દો તો એ દુઃખી ન થાય. પ્રત્યેક સ્થિતિમાં સમ, કારણ પોતાના સ્વભાવમાં સ્થિત થયેલા વ્યક્તિઓ છે. આને કહેવાય છે એ આત્માનું સ્તર. વિચાર કરો ભક્તો, શ્રીવાસ ઠાકુરે એ સંકીર્તનમાં થોડી વિક્ષેપ ન થવા દીધી, કારણ કે ભગવાનના પવિત્ર નામનું કીર્તન ચાલી રહ્યું છે. અને અહીંયા આપણે ઘડીક કોઈકનો મોબાઈલ આવે તો પ્રવચનમાંથી ઉભા થઈને વયા જાય. શું રૂચિ છે આપણે ને. અને પછી આપણે પ્રશ્ન કરીએ, પ્રભુ તમે આત્મા જન્મ મૃત્યુ વિશે બહુ સાંભળ્યું, ગમે એટલું સાંભળ્યું પણ આચરણમાં કેટલું આવ્યું છે? અહીંયાથી જે વાત થઈ રહી છે એ એવી વસ્તુ છે કે આ સંસારમાંથી તમને ઉઠાવી જન્મ મૃત્યુના ચક્રમાંથી લઈ અને તમને ભગવાનના ધામ સુધી લઈ જવાની આ ચર્ચા થઈ રહી છે અહીંયા. અને એવી ચર્ચામાં આપણને ઊંઘ આવે, બગાહા આવે, અને કોકનો મોબાઈલ આવે તો ઉઠાવીને વાહે વયા જાય. આ મેં હમણાં જોયું એટલે કહું છું. વિચારણીય વસ્તુ એ છે કે આપણને ભગવાનની કથા અને ભગવાન દ્વારા આપવામાં આવેલા એ તત્વ કરતા આપણા મોબાઈલમાં વધારે રસ છે. અને વિચાર આપણે કરતા હોય કે જન્મ મૃત્યુમાંથી છૂટીને ભગવાનના ધામમાં જવું છે અને ભાગવત સાંભળવું છે, આવા લોકો કથા ન સાંભળી શકે. કથા સાંભળવા માટે એ કથામાં શ્રદ્ધા હોવી જરૂરી છે, એમાં રુચિ હોવી જોઈએ. પણ એ ક્યારે થાય? જ્યારે થોડોય તે આત્માનો અનુભવ કર્યો હોય તો. પણ શરીરના સ્તર ઉપર જ મસ્ત રહેતા હોય, કથામાં આવતા હોય બહુ સારું લાગે છે, કથા સાંભળવામાં સારી લાગે આવતા હોય, પણ જે શ્રદ્ધા અને રુચિ હોવી જોઈએ કથામાં એ ન હોય તો આ કથા એ તમારું કઈ કલ્યાણ ન કરી શકે. સમજાય છે વાત? કથામાં આવીને શરીરથી બેઠા છો પણ મન આયા ન હોય અને શ્રદ્ધા જો ન હોય આ કથાઓમાં, તો પછી આવી કદાચ હજાર કથા સાંભળી લ્યો, આમાં આપણું કલ્યાણ ન થાય. કવિરાજ ગોસ્વામી કહે છે, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન, અનેક જન્મ સુધી શ્રવણ કરતા રહ્યો આવી કથાઓનું, તમારા કાન તૃપ્ત થશે બસ, તમારા આત્માનું કઈ કલ્યાણ ન થઈ શકે. કારણ કે માત્ર સાંભળવાથી એ આત્માનું કલ્યાણ ન થાય, એનું કલ્યાણ કરવા માટે પ્રેક્ટિકલ અનુભવ લેવાની જરૂર છે. કથા તો સાંભળી લીધી કે તમે શરીર નથી આત્મા છો, પણ એ આત્માનો અનુભવ કર્યો ક્યારે? 500 રૂપિયા આપણા બાજુવાળો લઈ ગયો હોય અને એને પાછા ન દીધા હોય, આખું જીવન એની અરે બોલે નહીં, એને આત્મ સાક્ષાત્કાર ન કહેવાય, એને દેહ સાક્ષાત્કાર કહેવાય. શરીરનો સાક્ષાત્કાર કર્યા કે હું શરીર છું એ ખબર પડી. એક નાની એવી સંસારની ફાલતુ વસ્તુ માટે આપણે જો આજીવન આપણો સંબંધ તોડી નાખતા હોય એ વ્યક્તિ આત્માના સ્તરમાં નથી. મેં પહેલા જ એક લક્ષણ બતાવ્યું કે કરોડો રૂપિયા કદાચ વયા જાય છતાં એ ક્યારેય વિચલિત ન થાય. અને એ તો ભક્તિમાં આવતા હોય, ધીમે ધીમે માળા કરવાનું ચાલુ કરે, થોડોક ધંધો ડાઉન થાય, સત્સંગમાં ટાઈમ નથી મળતો પ્રભુજી. કારણ કે સત્સંગમાં આવવાનું ચાલુ કર્યો, ધંધો ડાઉન થયો, હવે ધંધાને સંભાળવામાં પ્રવચનમાં આવવાનો ટાઈમ નથી મળતો. ઘણા લોકોને ફોન કરીને કહેવું પડે, પ્રભુજી બુધવારે પ્રોગ્રામ છે, ગુરુવારે પ્રોગ્રામ છે, તમે આવજો. ઈ કે ઠીક છે હું આવીશ, પછી આવે નહીં, પછી એને મળીને કહો કેમ નહોતા આવ્યા, પ્રભુજી ટાઈમ જ નથી મળતો. લે જન્મ મૃત્યુમાં ફસાવા વાળી જે વસ્તુ છે એના માટે લોકો 24 કલાક આપે છે, અને એ 24 કલાકમાંથી 2 કલાક એવા નથી મળતા એને કે જ્યાં એના આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે. અહીંયા આવીને તમે બેસો છો તો એમાં તમારા આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે. એ સમયે છે જ નહીં કોઈની પાસે. અને જે કાર્ય કરવાથી જીવને આ શરીરની પ્રાપ્તિ થાય છે, અર્થાત જન્મ મૃત્યુમાં જીવ ફસાય છે, એના માટે 24 કલાક મહેનત કરે છે. બોલો, હવે આને આને કહેવાય એ આત્માના સ્તરમાં છે? કઈ રીતે માનવું એ આત્માના સ્તરમાં છે? કારણ કે ભગવાનની કથા માટે જો 2 કલાક ધંધો ન છોડી શકતા હોય, 2 કલાક વ્યવહાર ન છોડી શકતા હોય, એ વ્યક્તિ આ સંસારની માયાને શું છોડે? અને માયાબદ્ધ થયેલો જીવ એ આત્માના સ્વરૂપને ક્યારેય ન ઓળખી શકે. એટલે આત્માનો સાક્ષાત્કાર જો કરવો હોય તો આ જે કથાઓ થઈ રહી છે, જે જ્ઞાન અહીંયાથી તમને આપવામાં આવે છે, એનો પ્રેક્ટિકલ અનુભવ કરવો પડશે. અને જો એ અનુભવ નહીં કરો તો પછી ઘુમાવ્યા કરો હરે કૃષ્ણ મંત્રને, ફેરવા કરો માળા. કારણ કે ભક્તિની અંદર અનુભવ મુખ્ય વસ્તુ છે. ભક્તો, આ માળા જપતા જપતા, કથાઓ સાંભળતા સાંભળતા આપણે આત્મા અને પરમાત્મા એ બેયનો અનુભવ કરવાનો છે. પણ એ અનુભવ કરવા માટે જરૂર છે મૂળ શ્રદ્ધાની. અને આપણામાં ખૂટે છે એ શ્રદ્ધા. આ બુધવારે આવ્યા હોય તો આવતા બુધવારે વિચાર કરે, ગયા વખતે ગયા ને આ વખતે નહીં જાવી, ચાલશે, બહુ ઠંડી છે, નથી જવું. તો એ ઠંડી શું કામ લાગે છે? આ શરીર મળ્યું એટલે. અને આ શરીર શું કામ મળ્યું? ધંધો કર્યો એટલે. આ શરીર એટલે જ મળ્યું છે, કારણ કે ભગવાનનું કામ ન કર્યું અને ધંધો કર્યો. તો ધંધાનું ફળ શું છે? પૈસા. અને પૈસાથી વ્યક્તિ ભોગ કરે, અને ભોગ કરે એટલે કર્મનું બંધન લાગે, અને કર્મના બંધનના ફળ સ્વરૂપ આપણને આ શરીરોની પ્રાપ્તિ થઈ છે. હવે આ મળી ગયું એ વાત તો સત્ય છે, પણ આમાંથી મુક્ત થવું હોય તો પ્રવચન, સત્સંગમાં અને મંદિરે જવું જોઈએ, કથા અને કીર્તન કરવા જોઈએ. અને જો એ નહીં કરો તો પછી પુનરપિ જન્મ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ, વારંવાર માતાઓના ગર્ભમાં આવી અને જન્મતા રહ્યો અને મરતા રહ્યો. પણ મુક્ત થવા માટે આ પ્રભુપાદજીના વાક્યો જે છે ને એનો અનુભવ કરવો પડશે. ઘણા લોકો એમ કહે છે પ્રભુપાદજીના પુસ્તકમાં એકની એક વાત બહુ રિપીટ કરી છે, જ્યાં હોય ના શરીર નથી આત્મા છો, ને માયાવાદને નિરાકારવાદને એ શું કામ રિપીટ કર્યું છે? કારણ કે રિપીટ ન કરે તો આપણે ભૂલી જ આવીશ બહુ. કળિયુગના લોકોનો સ્વભાવ છે ભૂલી જાય તરત. હમણાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે યામનાચાર્યની એવી કઈ 3 શરત હતી? કોઈ કોઈનો જવાબ નહીં. એટલે આજ કથામાં આવ્યું છે તોય આપણને ખબર નથી. અને બહાર નીકળે ને પછી મને કે પ્રભુજી રામાનુજાચાર્યની કથા તો અદભુત છે. અદભુત જ હોય ને, બેઠા બેઠા સાંભળું છે. હું છેલ્લે પૂછું કઈ પ્રશ્ન કોઈ દી હોય નહીં, પછી કથા તો અદભુત છે પ્રભુ. હું વચ્ચે એટલે પૂછું છું કે તમારું કેટલું ધ્યાન છે ને, તમે કેટલું ધ્યાનથી સાંભળો છો, પણ યાદ નથી. કળિયુગના પ્રભાવના કારણે નથી, પણ હરે કૃષ્ણ મંત્રને નિત્ય જપવાથી, ભક્તોના સંગમાં રહેવાથી. જો કળિયુગની અંદર કોઈ એક સાધન તમને સિદ્ધિ નહીં અપાવી શકે, કારણ કે તમે માળા કરવા બેસશો, માયા અને કળિયુગનો એટલો મોટો પ્રભાવ છે કે તમે જ્યારે જ્યારે માળા કરવા બેસો તો મન ક્યાંક બહાર વયું જાય, કેટલા હજાર વિચાર અંદર મનમાં આવતા હોય. પણ ભક્તોના સંગમાં બેસો તો મન વિચલિત નહીં થાય. એટલે કોઈ પણ કાર્ય એકલા એકલા ન કરવું જોઈએ. ઘણા લોકો હું ઘરે બેહીને માળા કરી લઉં, ઘરે બેહીને થાય જ નહીં માળા. એના માટે પ્રભુપાદજીએ મંદિરોની વ્યવસ્થા કરી છે કે મંદિરોમાં જાઓ, ત્યાં વાતાવરણ પવિત્ર હોય. ઘરમાં શું હોય? હવારમાં માળા લઈને બેઠા હોય ને ત્યાં નીકળે નાવા વાળા ને ખાવા વાળા ને બધા. અને એવા લોકોની વચ્ચે તમારું મન એને જોતા જોતા શું માળા કરે, જ્યાં તમોગુણ અને રજોગુણનો પ્રભાવ છે. આ બે વસ્તુનો પ્રભાવ રહે છે ને, તમોગુણ રજોગુણનો. પણ મંદિરે જાવ તો જ્યાં ભગવાનના વિગ્રહની સેવા થઈ રહી છે, તુલસી મહારાણી છે અને અનેક આપણાથી વરિષ્ઠ વૈષ્ણવો બેઠા હોય, એ ભક્તોની વચ્ચે બેસી અને જ્યારે ભક્તિનું કાર્ય કરવામાં આવે તો એનું રિઝલ્ટ તમને તરત પ્રાપ્ત થાય. રિઝલ્ટ તો તમે ઘરે કરો એમાં મળે, પણ બહુ લાંબા ગાળે મળશે. પણ ભક્તોના સંગમાં જો એ કાર્ય ભક્તિ કરશો તમે, તો એનું રિઝલ્ટ તમને તરત મળશે. એટલે આપણા ભક્તોએ સાધના પ્રોગ્રામની વ્યવસ્થા કરી છે. જ્યાં ઘણા ભક્તો આવે છે સવારે, રોજ 5 વાગે સાધના પ્રોગ્રામમાં આવે, મંગળા આરતી કરે, તુલસી આરતી કરે, ગુરુ આરતી કરે, નરસિંહ આરતી કરે, 10 મિનિટ ભાગવતનું શ્રવણ કરે અને 2 કલાક જપ કરે અને 8 વાગે પોતાના કામ ઉપર જાય છે. આવા અનેક ભક્તો છે જે રોજ આવે છે, ડેઇલી 5 વાગે એટલે આવી જાય. કારણ કે એ લોકોને સાધના મજબૂત કરવી છે અને આગળ વધવું છે. અને જે કાંઈ અત્યાર સુધીમાં સાંભળ્યું એનું પ્રેક્ટિકલ ફળ છે સાધના. 16 માળા કરવી સવારે, ભક્તોના સંગમાં રહેવું અને ભાગવત સાંભળવું. અને જીવનને આ ભાગવત અને ગીતાના સિદ્ધાંત પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવો. જીવનમાં ભલે ક્યારેય ન છોડ્યું હોય, પણ ક્યારેક ત્યાગ કરતા શીખવું પડે. અનેક લક્ષણો છે અને કહેતા કહેતા કદાચ સવાર પડે, કારણ કે ગીતાના 700 શ્લોક આવા આચરણના શ્લોકોથી ભરેલા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ જે છે એ ભગવાનના આશ્રય વગર આ સંસારમાં કોઈ કાર્ય નથી કરી શકતો. અને એ ભગવાનનો આશ્રય જો પ્રાપ્ત કરવો હોય તો વ્યક્તિએ ભક્તોના સંગમાં રહેવું જોઈએ. તમારે 3 વસ્તુમાં શ્રદ્ધા રાખવાની છે, પૂર્ણ શ્રદ્ધા. 1 વસ્તુ છે ભગવાનમાં, ભગવાન શ્રી કૃષ્ણ છે અને એ જ આ સંસારના નિયંતા છે. બીજું, ભગવાનની ભક્તિ કરવા વાળા એ વૈષ્ણવો, જે લોકો આ સમાજની અંદર આ સંસારની અંદર ભગવાનનો અનુભવ કરી અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. અને ત્રીજા, ભગવાનની ભક્તિ અને ભગવાનના ભક્તોનું જે શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા અને ભાગવત જેવા જે વૈષ્ણવ ગ્રંથો છે, એ વૈષ્ણવ શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખવી પડશે. આ 3 વસ્તુ ઉપર જો કોઈની શ્રદ્ધા હોય, એ વ્યક્તિ આસાનીથી આ ભવસાગરને પાર કરી જાય છે. આપણે ભજન કરતા હોય, માળા કરતા હોય, પણ શ્રદ્ધા ન હોય, વૈષ્ણવને આપણી જેવા ધમજતા હોય. આપણાને ધોતી કુર્તા પહેર્યા છે અને આપણે પેન્ટ શર્ટ પહેર્યા છે, હરખા છવી બાકી અંદરથી. વૈષ્ણવની મહત્તા આપણે આગળ જાણી. તો આવી રીતે જીવના સ્વરૂપ વિશે અનેક સુંદર વ્યાખ્યાઓ કરી અને રામાનુજાચાર્યએ શ્રી ભાષ્યની રચના કરી અને પોતાના ગુરુની જે પ્રથમ ઈચ્છા છે એ પ્રથમ ઈચ્છાને પૂરી કરી. બીજી ઈચ્છા છે કે સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રચાર. એ પ્રચાર માટે રામાનુજાચાર્ય ક્યાં ગયા, કેવી રીતે ગયા, એની ચર્ચા આપણે આવતા બુધવારે કરશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદય.